अथ वचनामृत कार्याणि प्रकरणम्। वचनामृत कार्याणिनुं पहलू। भगवानो निश्चय जीवमां थयानी रीत। इंद्रियो अंतकरण ने जीवमां निश्चय जणावानी रीत। मन वाणी थकी पर भगवान ने पामवानो उपाय। ईयळनी भमरी माफक ભક્તના ઇન્દ્રિયાદિકનું ભગવદાકારે થવાપણું। સંવત 1877ના ભાદરવા સુધી દ્વાદશીને દિવસ ગામ શ્રી કારિયાણી મધ્યે વસ્તા ખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ સુરતના હરિભક્ત જાદવજી છપર પલંગ લાવ્યા હતા તે ઢાળ્યો હતો ને તે પલંગ ઉપર રેશમનું ગાદલું ધોળા ઓછાળે સહિત બિછાવ્યું હતું ને તેની ઉપર ધોળો તકિયો તથા લાલ મશરૂના ઢીચણિયા મૂક્યા હતા ને તે પલંગની ઉપર ચારે કોરે સોનેરી કસબના સેજબંધ લટકતા હતા। એવી શોભાએ યુક્ત જે પલંગ તેની ઉપર શ્રીજી મહારાજ ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા અને સોનેરી છેડાનો ધોળો ફેંટો મસ્તકે બાંધ્યો હતો અને સોનેરી છેડાનું શેલું ઓઢ્યું હતું ને કાળા છેડાનો ધોળો ખેસ પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને શ્રીજી મહારાજના મુખારવિંદ રૂપ ચંદ્રમા સામા ચકોરની પેઠે સર્વે ભક્તજન જોઈ રહ્યા હતા। પછી શ્રીજી મહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા, જે માહો માહી પ્રશ્ન ઉત્તર કરો। ત્યારે ભૂધરાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે ભગવાનનો નિશ્ચય થાય છે તે અંતઃકરણમાં થાય છે કે જીવમાં થાય છે? ત્યારે તેનો ઉત્તર શિવાનંદ સ્વામીએ કરવા માંડ્યો, પણ થયો નહીં। પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે આ જીવ છે તે બુદ્ધિએ કરીને જાણે છે ને તે બુદ્ધિ છે તે સર્વેનું કારણ છે ને સર્વથી મોટી છે, માટે તે બુદ્ધિ મનને વિશે રહી છે, ચિત્તને વિશે રહી છે, અહંકારને વિશે રહી છે, શ્રોત્રને વિશે રહી છે, ચક્ષુને વિશે રહી છે, ઘ્રાણને વિશે રહી છે, જીવહાને વિશે રહી છે, વાણીને વિશે રહી છે, ત્વચાને વિશે રહી છે, હાથને વિશે રહી છે, પગને વિશે રહી છે, શિશ્નને વિશે રહી છે, ગુદાને વિશે રહી છે। એવી રીતે બુદ્ધિ જે તે નખશિખા પર્યંત આ શરીરને વિશે વ્યાપીને રહી છે ને તે બુદ્ધિને વિશે જીવ રહ્યો છે, પણ તે જીવ જણાતો નથી ને એકલી બુદ્ધિ જણાય છે। ત્યાં દ્રષ્ટાંત છે, જેમ અગ્નિની જ્વાળા ઘટે છે ને વધે છે તે વાયુએ કરીને વધે છે ને ઘટે છે, તે અગ્નિની જ્વાળા વધતી ઘટતી જણાય છે પણ વાયુ જણાતો નથી। અને જેમ અગ્નિ લઈને છાણામાં મૂકીએ ને તે છાણામાં સળગવા માંડે, તેને લઈને જ્યાં વાયુ ન હોય ત્યાં મૂકીએ તે ધુવાડો ઊંચો ચડવા માંડે, તે ધુવાડો ઊંચો ચડતો જણાય પણ તેમાં વાયુ જણાતો નથી। અને જેમ આકાશને વિશે વાદળા ચાલે છે તે વાયુએ કરીને ચાલે છે, તે વાદળા ચાલતા જણાય છે પણ તેમાં રહ્યો એવો જે વાયુ તે જણાતો નથી, તેમ જ્વાળા ધુવાડો ને વાદળા તેને ઠેકાણે બુદ્ધિ જાણવી ને વાયુને ઠેકાણે જીવ જાણવો, તે જીવ કેવો છે તો બુદ્ધિએ કર્યો જે નિશ્ચય તેને જાણે છે, તે બુદ્ધિમાં નિશ્ચયની વિગતિનો કરનારો જે બ્રહ્મા તેને પણ જાણે છે ને મનના સંકલ્પને જાણે છે, અને તે મનના સંકલ્પની વિગતિનો કરનારો જે ચંદ્રમા તેને પણ જાણે છે, અને ચિત્તના ચિંતવનને જાણે છે, અને તે ચિત્તના ચિંતવનની વિગતિના કરનારા જે વાસુદેવ તેને પણ જાણે છે, અને અહંકારની અહંમતીને જાણે છે, અને તે અહંમતીની વિગતિના કરનારા જે રુદ્ર તેને પણ જાણે છે. એવી રીતે જે ચાર અંતઃકરણ ને દસ ઇન્દ્રિયો તેના જે વિષય ને તે વિષયની વિગતિના કરનારા જે દેવતા એ સર્વેને એક કાળા વચ્છિન્ન જાણે છે. એવો જે જીવ તે જીવ જે તે એક દેશસ્થ જણાય છે અને બરછીની અણી જેવો તીખો જણાય છે અને અતિશય સૂક્ષ્મ જણાય છે તે બુદ્ધિએ સહિત છે. માટે એવો સૂક્ષ્મ જણાય છે પણ જ્યારે એ જીવને દેહ ઇન્દ્રિયો અંતઃકરણ દેવતા ને વિષય તેના પ્રકાશકપણે જાણીએ ત્યારે તો જીવ બહુ મોટો જણાય છે અને વ્યાપક જણાય છે. તે બુદ્ધિએ રહિત છે ને અનુમાને કરીને જણાય છે પણ સાક્ષાત્કાર નથી જણાતો. ત્યાં દ્રષ્ટાંત છે. જેમ કોઈક દસ મણની તરવાર હોય તેને જોઈને માણસ અનુમાન કરે છે એ તરવારનો ઉપાડનારો બહુ મોટો હશે, તેમ એ સર્વે દેહ ઇન્દ્રિયાદિકને એક કાળે પ્રકાશે છે. માટે એ જીવ બહુ મોટો છે એવી રીતે અનુમાને કરીને જણાય છે. એવી રીતે શ્રીજી મહારાજે ઉત્તર કર્યો. ત્યારે નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, એમાં તે શું ઉત્તર થયો? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એમાં તો એ ઉત્તર થયો છે, જ્યારે બુદ્ધિમાં નિશ્ચય થયો ત્યારે જીવમાં પણ નિશ્ચય થઈ ગયો એમ જાણવું. તે કેવી રીતે થાય છે? તો પ્રથમ ઇન્દ્રિયોમાં નિશ્ચય થાય છે, પછી અહંકારમાં નિશ્ચય થાય છે, પછી ચિત્તમાં નિશ્ચય થાય છે, પછી મનમાં નિશ્ચય થાય છે, પછી બુદ્ધિમાં નિશ્ચય થાય છે, પછી જીવમાં નિશ્ચય થાય છે, એમ શ્રીજી મહારાજે કહ્યું. ત્યારે નિત્યાનંદ સ્વામીએ વળી પૂછ્યું છે, હે મહારાજ, ઇન્દ્રિયોમાં નિશ્ચય હોય તે કેમ જણાય ને અંતઃકરણમાં નિશ્ચય હોય તે કેમ જણાય ને જીવમાં નિશ્ચય હોય તે કેમ જણાય? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, ઇન્દ્રિયોમાં નિશ્ચય તે એમ જાણવો છે, આ જગતને વિશે જે જે પદાર્થ છે તે દીઠામાં સાંભળ્યામાં સૂંઘ્યામાં અડ્યામાં આવે છે, તેમાં કેટલાક શુભ છે ને કેટલાક અશુભ છે, ને કેટલાક સુખરૂપ છે ને કેટલાક દુઃખરૂપ છે, ને કેટલાક પ્રિય છે ને કેટલાક અપ્રિય છે, ને કેટલાક યોગ્ય છે ને કેટલાક અયોગ્ય છે. એ સર્વે ભગવાનમાં જણાય તેણે કરીને કાંઈ સંશય ન થાય તો એને ઇન્દ્રિયોમાં નિશ્ચય જાણવો. અને સત્વ રજ ને તમ એ ત્રણ ગુણના જે કાર્ય છે તેમાં આળસ નિદ્રાદિક તમોગુણનું કાર્ય છે ને કામ ક્રોધાદિક રજોગુણનું કાર્ય છે. અને જેમ નર નારાયણ પિતૃદેવ કર્મ કરતા હોવા તે શમદમાદિક સત્વગુણનું કાર્ય છે. એ સર્વે ભગવાનમાં દેખાય પણ તેમાં કાંઈ સંશય ન થાય તો એને અંતઃકરણમાં ભગવાનનો નિશ્ચય જાણવો. અને જેમ ઋષભદેવ ભગવાન નિર્વિકલ્પ સમાધિએ કરીને ઉન્મત્ત થકા વિચર્યા ને મુખમાં પાણો રાખ્યો ને પોતાનો દેહ દાવાનળમાં બળી ગયો તોય ખબર ન રહી, એવી રીતે જે ગુણાતીત સ્થિતિ તે ભગવાનમાં જણાય ને તેમાં કંઈ સંશય ન થાય તો એને જીવને વિશે નિશ્ચય જાણવો. ત્યાં દ્રષ્ટાંત છે. જેમ સમુદ્રમાં વહાણ ચાલે છે તેમાં જે લોઢાના નાંગળ હોય તેને સમુદ્રમાં નાખે તે તરત બૂડી જાય, પણ જો તરત તેને તાણી લે તો જાજી મહેનત ન પડે ને તરત નિસરી આવે, પણ જો તેને ગાઉ અર્ધો ગાઉ જાવા દઈને તાણે તો ઘણી મહેનતે નિસરે, અને જો ધીરે ધીરે જાવા દે ને ધરતીમાં ખૂંટે તો તે પાછો તાણ્યો તણાય નહીં ને નિસરે પણ નહીં. એમ જેને જીવને વિશે નિશ્ચય થાય તો તેનો નિશ્ચય કોઈ પ્રકારે તાણ્યો તણાય નહીં। એવી રીતે શ્રીજી મહારાજે વાર્તા ઘણી કરી, પણ આ તો દિશ માત્ર લખી છે। પછી ચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, ભગવાન તો મન વાણી થકી પર છે ને ગુણાતીત છે, તેને માયિક એવા જે અંતકરણ તે કેમ પામે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, આ દેહ ઇન્દ્રિયો ને અંતકરણ તેને જાણનારો જે જીવ, તે જ્યારે સુષુપ્તિમાં લીન થાય છે ત્યારે એના ઇન્દ્રિયો અંતકરણ પણ સુષુપ્તિમાં લીન થાય છે, ત્યારે તે સમયમાં એ જીવને ભગવાન પ્રકાશે છે, અને જ્યારે સુષુપ્તિમાંથી સ્વપ્નમાં આવે છે ત્યારે તે સ્વપ્ન સંબંધી જે સ્થાન, ભોગ, વિષય ને જીવ, એ સર્વેને ભગવાન પ્રકાશે છે, અને જાગ્રતમાં પણ ભગવાન પ્રકાશે છે। એવી રીતે રૂપપણે ને અરૂપપણે કરીને રહ્યો જે જીવ, તેને ભગવાન પ્રકાશે છે, અને પ્રધાનમાંથી મહત્ત્વ થયું, અને મહત્ત્વમાંથી ત્રણ પ્રકારનો અહંકાર થયો, ને તે અહંકારમાંથી ઇન્દ્રિયો, દેવતા, પંચભૂત, પંચમાત્રા એ સર્વે થયા, તેમને પણ જે ભગવાને પ્રકાશ્યા છે, અને એ સર્વે તત્વે મળીને રચ્યો એવો જે વિરાટ, તેને પણ ભગવાન પ્રકાશે છે, અને એ સર્વે જ્યારે માયામાં લીન થાય છે ત્યારે તે માયાને પણ ભગવાન પ્રકાશે છે। એવી રીતે જીવ ને ઈશ્વર એ બે જ્યારે રૂપપણે થાય છે ત્યારે જે ભગવાન પ્રકાશે છે, અને જ્યારે એ જીવ ને ઈશ્વર બે નામરૂપ રહિત થકા સુષુપ્તિમાં ને પ્રધાનમાં રહે છે ત્યારે પણ જે ભગવાન પ્રકાશે છે, ને જે કાળ એ માયાદિક તત્વને નામરૂપપણાને પમાડે છે ને અરૂપપણાને પમાડે છે, એવો જે કાળ, તે કાળને પણ જે ભગવાન પ્રકાશે છે, એવા જે ભગવાન, તે જે તે એ ઇન્દ્રિયો અંતકરણે કરીને કેમ જાણ્યામાં આવે? એ તમારો પ્રશ્ન છે કે નહીં? ત્યારે સૌએ કહ્યું છે, હે મહારાજ, એ જ પ્રશ્ન છે। ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો એમ ઉત્તર છે, જે એવા જે ભગવાન, તેને આ જગતની ઉત્પત્તિ ને સ્થિતિનું કરવું છે તે કાંઈ પોતાને અર્થે નથી, કાં જે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે, જે
બુદ્ધિન્દ્રિય મનઃ પ્રાણાન જનાનામ સૃજત પ્રભુ માત્રાર્થમ ચ ભવાર્થમ ચ ધ્યાત્મને કલ્પનાય ચ।
એ શ્લોકમાં એમ કહ્યું છે, જે સર્વે જનના બુદ્ધિ, ઇન્દ્રિયો, મન ને પ્રાણ, તેને ભગવાન જે તે સૃજતા હોવા, તે જીવને વિષય ભોગને અર્થે તથા જન્મને અર્થે તથા લોકાંતરમાં જવાને અર્થે તથા મોક્ષને અર્થે સૃજ્યા છે, માટે આ જગતની ઉત્પત્તિ કરે છે તે પણ જીવના કલ્યાણને અર્થે કરે છે, અને સ્થિતિ કરે છે તે પણ જીવના કલ્યાણને અર્થે કરે છે, અને પ્રલય કરે છે તે પણ જીવને અર્થે કરે છે, કાં જે નાના પ્રકારની સંસ્કૃતિએ કરીને થાક્યા જે જીવ, તેના વિશ્રામને અર્થે પ્રલય કરે છે। એવી રીતે સર્વ પ્રકારે જીવના હિતને અર્થે પ્રવર્ત્યા એવા જે ભગવાન, તે જે તે જ્યારે કૃપા કરીને મનુષ્ય સરખા થાય છે ત્યારે જે જીવ તે ભગવાનના સંતનો સમાગમ કરે છે, તે જીવના જાણ્યામાં કેમ ના આવે? એ તો આવે જ, એમ શ્રીજી મહારાજે કહ્યું। ત્યારે વજનાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, આ શ્રુતિમાં એમ કેમ કહ્યું છે, જે
યતો વાચો નિવર્તંતે અપ્રાપ્ય મનસા સહ?
ત્યારે શ્રીજી મહારાજ પ્રસન્ન થકા બોલ્યા, જે એનું એમ છે, જેમ પૃથ્વી આકાશમાં રહી છે પણ આકાશના ભાવને નથી પામતી, અને જળ આકાશને વિશે રહ્યું છે પણ આકાશના ભાવને નથી પામતું, અને તેજ આકાશને વિશે રહ્યું છે પણ આકાશના ભાવને નથી પામતું, અને વાયુ આકાશને વિશે રહ્યો છે પણ આકાશના ભાવને નથી પામતો, એમ મન વાણી ભગવાનને નથી પામતા. ત્યારે નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, શ્રુતિ સ્મૃતિમાં એમ કહ્યું છે જે
નિરંજન પરમમ સામ્યમ ઉપૈતી બહવો જ્ઞાન તપસા પૂતા મદભાવમાગતાઃ.
ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ તો અમે અભક્તના મન ઇન્દ્રિયોને કહ્યું છે, પણ ભક્તના મન ઇન્દ્રિયો તો ભગવાનને સાક્ષાત્કારપણે પામે છે. જેમ આકાશને વિશે રહી છે જે પૃથ્વી, એ પ્રલયકાળને સમયે આકાશરૂપ થઈ જાય છે, અને જળ પણ આકાશરૂપ થઈ જાય છે, અને તેજ પણ આકાશરૂપ થઈ જાય છે, અને વાયુ પણ આકાશરૂપ થઈ જાય છે. એમ જે ભગવાનના ભક્ત હોય તેના જે દેહ, ઇન્દ્રિયો, અંતકરણ ને પ્રાણ, તે સર્વે ભગવાનને જ્ઞાને કરીને ભગવાનને આકારે થઈ જાય છે ને દિવ્ય થઈ જાય છે. કાં જે ભગવાન પોતે દિવ્ય મૂર્તિ છે, તેના ઇન્દ્રિયો, અંતકરણ, દેહ, તેને આકારે એ ભક્તના દેહ, ઇન્દ્રિયો, અંતકરણ થાય છે, માટે દિવ્ય થઈ જાય છે. ત્યાં દ્રષ્ટાંત છે, જેમ ભમરી ઈયળને ઝાલી લાવે છે ને તેને ચટકો લઈને ઉપર ગુંજારવ કરે છે, તેણે કરીને તે ઈયળ તેને તે દેહે કરીને તદાકાર થઈ જાય છે, પણ કોઈ અંગ ઈયળનું રહેતું નથી, ભમરી જેવી જ ભમરી થઈ જાય છે. તેમ ભગવાનના ભક્ત પણ એ ને એ દેહે કરીને ભગવાનને આકારે થઈ જાય છે. અને આ જે અમે વાર્તા કરી તેનું હારદ એ છે જે આત્મજ્ઞાને સહિત જે ભક્તિ નિષ્ઠાવાળો છે તથા કેવળ ભક્તિ નિષ્ઠાવાળો છે, તે બેની એ ગતિ કઈ છે. પણ કેવળ આત્મનિષ્ઠાવાળો જે કૈવલ્યાર્થી તેના દેહ, ઇન્દ્રિયો ને અંતકરણ, તેનું ભગવાનની મૂર્તિને તદાકાર પણ નથી થતું, એ તો કેવળ બ્રહ્મ સત્તાને પામે છે, એમ વાર્તા કરીને બોલ્યા છે, હવે એટલી વાર્તા રાખો. અને સભા સર્વે શૂન્ય થઈ ગઈ છે, માટે કોઈક સારા કીર્તન બોલો, એમ કહીને પોતે ધ્યાન કરવા માંડ્યા ને સંત કીર્તન ગાવા લાગ્યા. ઇતિ વચનામૃત કાર્યાણીનું પહેલું.
કાર્યાણીના પહેલા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં પ્રશ્ન 5 છે, જેમાં પહેલી બાબતમાં શ્રીજી મહારાજે કહ્યું છે જે જીવ બુદ્ધિએ સહિત હોય ત્યારે અંતઃકરણ, ઇન્દ્રિયો, વિષય ને દેવતા તેમને એક કાળાવચ્છિન્ન જાણે છે, અને બુદ્ધિએ રહિત હોય ત્યારે ઇન્દ્રિયાદિકનો પ્રકાશક ને વ્યાપક છે, અને અમારો નિશ્ચય પ્રથમ ઇન્દ્રિયોમાં, પછી અહંકાર, ચિત્ત, મન, બુદ્ધિ ને પછી જીવમાં થાય છે. બીજી બાબતમાં ઇન્દ્રિયો, અંતઃકરણ ને જીવમાં નિશ્ચયના રૂપ કર્યા છે. ત્રીજી બાબતમાં મન, વાણીને અગોચર એવા અમે તે કૃપા કરીને મનુષ્ય રૂપે દર્શન આપીએ છીએ, ત્યારે જે અમારા મુક્તનો સમાગમ કરે તેના જાણ્યામાં આવીએ છીએ. ચોથી બાબતમાં અભક્તના મન, વાણી અમને પામતા નથી. પાંચમી બાબતમાં અમારા ભક્તના દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ તે અમારે જ્ઞાને કરીને અમારે આકારે થઈ જાય છે. છઠ્ઠી બાબતમાં કૈવલ્યાર્થી કેવળ બ્રહ્મ સત્તાને પામે છે. પ્રશ્ન એક. બીજા પ્રશ્નમાં શુભ અશુભાદિક પદાર્થ કહ્યા તે કિયા જાણવા? ઉત્તર એક. દૂધ, સાકર, ઘી, ગોળ આદિક રસ તથા ઘઉં, ચોખા, તુવેર, બાજરી આદિક અનાજ તથા દાડમ, અંજીર આદિક ફળ તથા લવિંગ, એલચી, સોપારી, તજ એ આદિક મુખવાસ તથા ચંદન, તુલસી, જાય, મોગરા, ચંબેલી, ગુલાબ એ આદિક સુગંધિમાન પુષ્પ તે શુભ, સુખદાયી, પ્રિય ને યોગ્ય છે. અને કસાયેલું, ઉતરેલું, સડેલું, બગડેલું એવા અનાજ તથા અફીણ, ગાંજો, માજમ, ભાંગ્ય, તમાકુ, મદ્ય, માંસ, હિંગ એ આદિક કેફી વસ્તુઓ તે અશુભ, દુઃખદાયી, અપ્રિય ને અયોગ્ય છે. તે સર્વે પદાર્થને ભગવાન અંગીકાર કરે તો પણ સંશય થાય નહીં તે ઇન્દ્રિયોમાં નિશ્ચય જાણવો. અને આળસ, નિદ્રા, કામ, ક્રોધાદિક સ્વભાવ ભગવાનમાં દેખાય તથા ભગવાન કોઈક દેવની પૂજા કરતા હોય ત્યારે સંશય ન થાય. જે ભગવાન હશે કે નહીં હોય તે અંતઃકરણમાં નિશ્ચય જાણવો. અને પોતાના દેહની ખબર ન રાખે ને ઋષભદેવની પેઠે ગુણાતીત સ્થિતિમાં વર્તે તો પણ સંશય ન થાય. જે ભગવાન તો સ્વતંત્ર હોય ને આવું પરતંત્રપણું જણાય છે માટે ભગવાન હશે કે નહીં તે જીવમાં નિશ્ચય જાણવો. પ્રશ્ન બે. ઇન્દ્રિયો, અંતઃકરણ તો જડ છે ને ભગવાનનો નિશ્ચય તો ચૈતન્યમાં થવો જોઈએ અને ઇન્દ્રિયોમાં થાય એમ કહ્યું તે શી રીતે સમજવું? ઉત્તર બે. ચૈતન્ય એવો જીવ તે હૃદયને વિષે રહ્યો થકો ઇન્દ્રિયો દ્વારે આવીને વિષયનું તથા જ્ઞાનનું ગ્રહણ કરે છે એમ જેતલપુરના બીજા વચનામૃતમાં કહ્યું છે. માટે સત્પુરુષ થકી અથવા ભગવાન થકી વાત સાંભળીને અથવા ભગવાન થકી પરચા, ચમત્કાર, સમાધિ જોઈને ભગવાન જાણ્યા હોય પણ તેનું મનન ને નિધિધ્યાસ કરીને ભગવાનનું અન્વય વ્યતિરેકપણું, સગુણ નિર્ગુણપણું, કરતા અકર્તા અન્યથા કરતાપણું, અવતાર અવતારીપણું, નિર્લેપપણું, અસંગીપણું, નિર્વિકારપણું, સર્વોપરીપણું એવું યથાર્થ જ્ઞાન થયું ન હોય તે નિશ્ચય ઇન્દ્રિયોમાં કહેવાય. અને ભગવાન અથવા સત્પુરુષ થકી ઉપર કહ્યો એવો યથાર્થ મહિમા જાણીને નિશ્ચય કર્યો હોય ને ધ્યાને કરીને અંતરને વિશે શ્રીજી મહારાજની મૂર્તિને દેખે તે અંતઃકરણમાં નિશ્ચય કહેવાય. અને એવો મહિમા સમજીને પોતાના આત્માને વિશે મૂર્તિનો સાક્ષાત્કાર થયો હોય તે જીવમાં નિશ્ચય કહેવાય. આ નિશ્ચય કોઈ રીતે ડગે નહીં. પ્રશ્ન ત્રણ. પાંચમા પ્રશ્નમાં અમારા ભક્તના ઇન્દ્રિયો, અંતઃકરણ સર્વે અમારે જ્ઞાને કરીને અમારે આકારે થઈ જાય છે ને દિવ્ય થઈ જાય છે, એમ કહ્યું તે શ્રીજી મહારાજને આકારે કેવી રીતે થતા હશે અને દિવ્ય કેવી રીતે થતા હશે? અને એને એ દેહે કરીને શ્રીજી મહારાજને આકારે થઈ જાય છે એમ કહ્યું તે એને એ દેહે તે કેવી રીતે સમજવું? ઉત્તર ત્રણ. જેવું લોયાના સાતમા વચનામૃતમાં અનુભવ જ્ઞાન કહ્યું છે, જે ભગવાનને જાણે ને દેખે એવું સ્થિતિએ સહિત જ્ઞાન કહ્યું છે, તે એ ભક્ત શ્રીજી મહારાજના સ્વરૂપને સંતના અથવા શ્રીજી મહારાજના સમાગમે કરીને યથાર્થ જાણીને ધ્યાને કરીને મૂર્તિનો સાક્ષાત્કાર કરે ત્યારે ભગવાનને આકારે થાય છે, એટલે ભગવાનના જેવો જ દિવ્ય મૂર્તિમાન થાય છે, માટે એના ઇન્દ્રિયો પુરુષોત્તમ રૂપ થઈ જાય છે એમ કહ્યું. તે જેમ પુરુષોત્તમ ભગવાનને દિવ્ય અવયવ છે તેમ એના અવયવ જાણવા, પણ માયિક ઇન્દ્રિયો દિવ્ય થઈ જાય છે એમ ન જાણવું, અને એને એ દેહે કરીને, એટલે જે દેહમાં રહ્યો છે તે દેહે જ શ્રીજી મહારાજને આકારે થઈ જાય છે, પણ બીજો દેહ ધરવો પડતો નથી. પ્રશ્ન ચાર. ઈયળને દ્રષ્ટાંતે શું જાણવું ને ભમરીના દ્રષ્ટાંતે શું જાણવું ને ચટકાને દ્રષ્ટાંતે શું જાણવું ને ગુંજારવને દ્રષ્ટાંતે શું જાણવું? ઉત્તર ચાર. ઈયળને ઠેકાણે જીવ જાણવો અને ભમરીને ઠેકાણે ભગવાન જાણવા અને ચટકાને ઠેકાણે ભગવાનનું જ્ઞાન જાણવું અને ગુંજારવને ઠેકાણે મહિમા જાણવો, એટલે જીવને ભગવાન અથવા ભગવાનના સંત મળે તે ભગવાનનું જ્ઞાન આપીને વારંવાર ભગવાનનો મહિમા કહે તે મહિમા સમજાય ત્યારે ભગવાનનું ધ્યાન થાય, તેણે કરીને જીવ ભગવાનના જેવો દિવ્ય સાકાર થઈને શ્રીજી મહારાજની હજૂર સેવામાં રહે છે. પ્રશ્ન પાંચ. પાંચમા પ્રશ્નમાં કેવળ આત્મનિષ્ઠ બ્રહ્મસત્તાને પામે છે એમ કહ્યું, તે બ્રહ્મસત્તા તે કઈ જાણવી? ઉત્તર પાંચ. બ્રહ્મ જે મૂળ પુરુષના તેજરૂપ અક્ષર બ્રહ્મ તેમાં લીન થાય તે બ્રહ્મસત્તા કહી છે. ઇતિ કાર્યાણીના પહેલા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત.